શાશ્વત પર્વ એવું દસ લક્ષણી પર્વમાં આજે બીજો દિવસ છે. અષ્ટાનિકા પર્વ કે દર વખતે આપણે વાત લઈએ છીએ. જૈન દર્શનના બે પ્રકારના પર્વો છે, એક શાશ્વત અને એક તાત્કાલિન. કોઈ પ્રસંગને સાથે સંકળાયેલા હોય એ તાત્કાલિન હોય છે, અને અનાદિના જે છે એ શાશ્વત પર્વ છે. એમાં આ દસ લક્ષણી પર્વ પણ એક શાશ્વત છે. એ શાશ્વત શા માટે હશે? જીવનમાં એટલું સમજવું, આરાધના માટેનો કોઈ કાળ મર્યાદિત ન હોય. અનાદિકાળથી જીવો દુઃખી થતા આવ્યા છે, એવો કયો કાળ હશે જ્યારે કોઈ જીવ દુઃખી ન હોય? એક તીર્થંકરોની સંખ્યાની અપેક્ષાથી વિચાર કરીએ, એવો ક્યારે કાળ હતો જ્યારે આ અઢીદીપની અંદર 170 તીર્થંકર હતા અજિતનાથ ભગવાનના સમયમાં, ત્યારે કોઈ જીવ દુઃખી નહીં હોય ને? દુઃખી જીવો અનાદિથી છે, સાત તત્વ અનાદિના છે. તો આશરો બંધવાળા પુણ્યપાપવાળા જીવો અનાદિના છે, દુઃખી જીવો અનાદિના છે. દુઃખી જીવોને ઉપજવાના સ્થાન પણ 84 લાખ યોની નરક તિરંજ આદિ એ પણ અનાદિનું છે. તો દુઃખી છે તો દુઃખથી રહિત થવા માટે આરાધના સાધના ઉપાસના પણ એના પર્વો અનાદિના છે. જીવ છે, દુઃખી છે તો દુઃખને ટાળવાની સાધના આરાધના માર્ગ પણ એ અનાદિનો છે. તો આ ચારિત્રની આરાધના એટલે શું? દુઃખથી રહિત થવાની સાધનાનો અવસર છે. ક્યારે પણ એમ ન વિચારવું કે જૈન દર્શનના જે કોઈ પર્વ આવે છે સેના માટે હોય છે? એ કોઈ રાગની અધિકતા કરવા કે પરિગ્રહ્ય પ્રદર્શન માટેના નથી, એ સંયમના સાધનાના એ પર્વ હોય છે. જીવનમાં સંયમય જીવન હોય અને સાધનામય પરિણતિ હોય એ સાર્થક પણ હોય છે. પરિણતિ કેવી થવી જોઈએ? સાધનામય. અને જીવન કેવું હોવું જોઈએ? સંયમય હોવું જોઈએ. 5 ઇન્દ્રિયના વિષયોની મર્યાદા થવી જોઈએ. ખરેખર થવી જોઈએ અમર્યાદિતપણે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પરિણતિ, અને એની જગ્યાએ ઇન્દ્રિય વિષયોની ગ્રદ્ધિપણી લાલસા તૃષ્ણા અમર્યાદિત થઈ પડે છે. સાધના જેને જીવનમાં યથાર્થપણે થશે એને આ તૃષ્ણા આદિ મર્યાદિત થયા વગર રહેશે નહીં. આજે જીવનમાં જેમ ગુરુદેવસિંહે આખું સુંદર જે નિજરા અધિકાર ચાલે છે, તો નિજરા કોને થાય છે? આ પ્રવચનો તો કલષ્ટિકા ઉપરના છે, અમૃતચંદ્રાચાર્ય દેવના શ્લોક અને રાજમલજી એના ઉપરની ટીકા કરી. તો નિજરા અધિકારમાં એક બતાવે છે, જ્ઞાનીને નિજરા કેમ થાય છે? અથવા છેલ્લા જે સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે એના ઉપરથી વાત ચાલે છે કે જ્ઞાની કેવા છે? નિસંક છે. શા માટે નિસંક છે? નિર્ભય છે. તો ગુરુદેવ સીતા આજ વિષય કયો લીધો કે દ્રવ્ય સ્વભાવ તો નિર્ભય છે જ, એમાં કાંઈ ઓછું થવાનું છે, બગડવાનું છે, અપૂર્ણતા થવાની છે એવું પણ નથી. તો આવા પૂર્ણ તત્વની જેને દ્રષ્ટિ થઈ એ સમ્યક દ્રષ્ટિ પણ પર્યાયમાં પણ કેવો થયો છે? શ્રદ્ધા અપેક્ષાએ નિર્ભય થઈ ગયા છે. છેલ્લે વાત આવી ને, ભાઈ બે ભાઈઓ ઝઘડા કેમ? જો તમે એમ કહો છો જ્ઞાનીને કાંઈ ન હોય નિર્ભય છે, તો એ ઝઘડા નહોતા. જગતની દ્રષ્ટિમાં ઝઘડો દેખાણો હતો, એમની દ્રષ્ટિમાં શું હતું? અસ્થિરતાનું પ્રણમન હતું અને એ પોતાના જ્ઞાનમાં રહીને એને જાણતા હતા, સ્વભાવથી છૂટીને નહીં. શું ખુલાસો કર્યો હતો ગુરુદેવ? એ ક્યાં રહીને જાણતા હતા? પોતાની દ્રષ્ટિને સ્વભાવમાં રાખીને, જ્ઞાનમાં રહીને એને ભિન્નપણે જાણતા હતા. અને આપણે શું થઈએ છે? સ્વભાવથી ચ્યુત થઈને રાગને શું કરીએ છીએ? એકાકાર થઈએ છીએ, જ્ઞાતા નથી રહેતા. સ્વભાવથી ચ્યુત થયા તો રાગમાં કેવા થઈ જાય છે? એકાકાર થઈ જઈએ છીએ. એમાં ક્યારેય પણ એના જ્ઞાતાપણા રહેતા નથી. તો એ અસ્થિરતાનો રાગ હતો. જગત અસ્થિરતાના રાગને જોવે છે, જ્ઞાનીની અંતરંગ જ્ઞાન ધારાને, દ્રષ્ટિની ધારાને જોતા નથી. એટલે આવો પ્રશ્ન થાય. અને એ દ્રષ્ટિના બળે જ જ્ઞાનીને નિરંતર નિજરા થઈ રહી છે. જેટલી જેટલો સ્વભાવનો આશ્રય વિતરાગતા થઈ છે, એટલી નિરંતર નિજરા છે. જેટલો અસ્થિરતાનો રાગ રહ્યો તો એ સમય એટલો બંધ પણ થઈ રહ્યો છે. સુંદર વિષય એમાં ચાલે છે. હવે આપણે જે ગુરુદેવથી થોડું લીધું, આજે માર્દવ ધર્મ છે. એક એક કસાયથી રહિતના આ એક ધર્મો હોય છે. એમાં એક સરસ ગુરુદેવે લીધું છે, જે કાર્તિકેયનું પ્રેક્ષામાંથી છે ને, જે મુનિ ઉત્તમ જ્ઞાનથી તો પ્રધાન હોય. પછી બીજી લાઈનમાં શું લખ્યું છે? ઉત્તમ તપચરણ કરવાનો જેનો સ્વભાવ છે. છે શબ્દ મેળવ્યો બોલ્ડ અક્ષરમાં છે. એનો અર્થ ઉત્તમ તપચરણ કરવાનો જેનો સ્વભાવ એટલે શું હોય છે? મહિના મહિનાના ઉપવાસ કરતે જ રહેતા હોય. મહિનાના ઉપવાસ કર્યા પછી બે દી આહાર લઈ લીધો અને પછી પાછો ઉપવાસ. જો ગુરુદેવજી એનો સુંદર અર્થ કર્યો, એની પછીની ત્રણ લાઈન પછી છે, અતિન્દ્રિય આનંદમાં રમવું એવો મુનિનો સ્વભાવ થઈ ગયો છે. શું શબ્દ વાપરો? તપશ્ચરણનો અર્થ શું કર્યો? અતિન્દ્રિય આનંદમાં રમવું, ખરેખર એનું નામ જ તપશ્ચરણ છે. આપણને જૈન દર્શનના કોઈ પણ શબ્દોનો યથાર્થ ભાવ ખ્યાલ જ નથી આવતો. હિંસા શબ્દ આવે તો ક્યાં દ્રષ્ટિ જાય છે? બીજા જીવોને મારવાનો. અહિંસા શબ્દ આવે બીજાને બચાવવાનો. ક્યાંય પણ ઉપવાસ આવે શબ્દ નજર ક્યાં જાય છે? 24 કલાક આહારનો યોગ ન બને. તપ આવ્યું એટલે કંઈક હશે, કંઈક ઊભા તડકામાં રહેવાનું હશે. પણ કોઈ અમે શું કરીએ? લખેલું જેવું છે, 12 પ્રકારના તપ છે, તો 12માં ઉણોદરી છે, ઉપવાસ છે, એવું તો બધું લખ્યું છે. અરે એ જે લખેલું છે એની સાથે ખાલી આહારનો યોગ નથી કે આહાર લેવાની વૃત્તિ નથી. શું છે બે સાથે? આપણે ખાલી કોને જોઈએ છે? આહાર ન આવ્યો એને જોઈએ છે, પણ એની સાથે અંતરમાં આહાર લેવાની વૃત્તિ પણ ઉઠતી નથી. તો પણતી ક્યાં રહે છે? સ્વભાવની સમીપમાં વસે. ઉપ સમીપ અને વાસ એટલે વસે. આ એનું નામ સાચો ઉપવાસ તપશ્ચર્યા છે. જ્યાં ખાવાનો તો વિકલ્પ નહીં, નહીં ખાવાનો વિકલ્પ. અને એનું નામ અહીંયા શું છે? અતિન્દ્રિય આનંદમાં રમવું, એ તો મુનિનો શું થઈ ગયો છે? સ્વભાવ થઈ ગયો. જેમ ભાઈ આને તો એવી ટેવ પડી છે કે હવાના ઉઠ્યા નથી ને ઓફિસે ગયા ને, એમ સહજ આમ રૂટીનમાં, એમ જ્ઞાનીનું સહજ પ્રણમન શું થઈ ગયું છે? અતિન્દ્રિય આનંદમાં રમવું. અને આવી દશા થઈ છે તો પણ એના પછીને એક લાઈન છોડીને, ચારિત્રની ઉત્કર્ષ રમણતા આનંદની ઘણી થઈ ગઈ છે તો પણ પર્યાયમાં પોતાને નિંદે છે, પોતાની પર્યાયમાં પોતાનો અનાદર કરે છે. પોતાની પર્યાયની ઓછપ છે એ પામરતાને સ્વીકારે છે. પર્યાયમાં હજી પૂર્ણતા નથી થઈ. અને બે પ્રકારે ગુરુદેવે લીધું કે કદાચ કોઈ મુનિરાજને અવધિ જ્ઞાન મન પર જ્ઞાન પ્રગટ થયું હોય તો પણ વિચાર કરે ક્યાં કેવળ જ્ઞાન અને ક્યાં અમારું આ અલ્પ જ્ઞાન. ગણધર દેવી હોય 12 અંગનું જ્ઞાન પોતાને કોની જેટલા માને છે? તરણાતુલ્ય આપણને એક વિચારવા જેવું છે. સૌથી ઉત્કૃષ્ટ કેવળ જ્ઞાન પછીનું જ્ઞાન કયું છે? 12 અંગનું જ્ઞાન. અને છતાં કે અમે એ કેવળ જ્ઞાનની સામે કહેવા છીએ તરણા. આવું કેમ હશે? આટલું બધું જ્ઞાન કેટલું જ્ઞાન? 12 અંગમાં સૌથી પહેલો અંગ આચારણ, એમાં 18,000 પદ અને એક એક પદની અંદર 51 કરોડથી વધારે શ્લોક. હવે ગણીએ કેટલું હશે, એનાથી ડબલ કરતા કરતા ક્યાં સુધી? 12. ગણધર દેવ શ્રુત કેવડીએ વિચારે છે, અરે આવું જ્ઞાન છે તો પણ એની રચના કેટલા વખતમાં થાય છે? અંતર્મુહૂર્તમાં. અરે સ્વભાવ તો એનું નામ કહેવાય જે એક સમયમાં પૂર્ણ રચાય. અંતર્મુહૂર્તનો કાળ લાગ્યો તો એ સ્વભાવની પૂર્ણતા નથી, અને એ તો બહિર્લક્ષી જ્ઞાન છે, એની પોતાને ક્યારેય અધિકતા હોતી નથી. અહીંયા તો આપણને થોડુંક ગુરુદેવજી પોતે જ બધું લખ્યું, થોડું યાદ રહીને બધું, તો ત્યાં તો એને 5-25,000 શ્લોક કંઠસ્થ કર્યા હોય તો જાણે અભિમાની સમજાય. કોની વાત લખી છે? 5-25. આપણે તો એટલું જ નથી યાદ આપણે, એટલે આપણે તો કોઈ, આ તો કદાચ આવું થઈ ગયું હોય તોની પણ વાત છે. તો અહીંયા એ કહે છે કે પોતાને આ આખી સ્વભાવમાં ક્યારે ઓછપ માનીશ નહીં, અને પર્યાયમાં ક્યારે અધિકાય કરીને અભિમાન કરીશ નહીં. બે વાતનો સ્વીકાર હોવો જોઈએ, સ્વભાવમાં ક્યારે પણ ઓછપ સ્વીકારીશ માનીશ નહીં, અને પર્યાયમાં ક્યારે અધિકાય કરીને અભિમાન કરીશ નહીં. આજે માન કસાઈથી રહિત અને મનુષ્ય પર્યાયમાં, માનવ પર્યાયમાં મુખ્યતઃ ક્યાં કસાઈ ની હોય છે? માન કસાઈ હોય છે. તિર્યંશમાં માયા છે, નરકમાં ક્રોધ છે, અને દેવમાં લોભ છે, અને મનુષ્યમાં માન છે. ક્યારે પણ એ અધિકતા કરી, કોનું નાશવાનનું અભિમાન શું હોય શકે? જે સ્વયં છૂટવાનું છે એની અધિકતા, સંયોગની અધિકતા એ અભિમાન છે, અને સ્વભાવની અધિકતા એ સ્વભાવનું સન્માન છે. સંયોગની ક્યારે અભિમાન કરીશ નહીં, અને સ્વભાવનું સન્માન ક્યારેય છોડીશ નહીં. ખરેખર તો સ્વભાવની એટલી અધિકતા થવી જોઈએ કે શું થવું જોઈએ? સ્વભાવ લક્ષમાંથી છૂટે તો નહીં, પણ ક્યારેય ગૌણ પણ ન થાય. સ્વભાવનું ક્યારે વિસ્મરણ તો ન થાય, પણ સ્વભાવનો ક્યારે ગૌણ પણ ન થાય. અને વિભાવ કે સંયોગ ક્યારે પણ અધિક ન થાય. તો અહીંયા જે કોઈ સાધક આત્મા મુનિરાજ લ્યો, સમ્યક દ્રષ્ટિ લ્યો, એ પોતે પર્યાયમાં પોતાની ઓછપનો સ્વીકાર કરે છે. ક્યાં કેવળ જ્ઞાન, જેમ કે ને કહેવતમાં શું કહે, ક્યાં રાજા ભોજ અને ક્યાં, તો એમ અહીંયા પોતાની, અરે હું તું ક્યાં પામર અને ક્યાં સર્વજ્ઞ, મન પર્યજ્ઞાની ને અવધિ જ્ઞાનીની, એવી રીતે જ્ઞાન થાય તો એ પોતાની એમાં હીનતા કરતા હોય છે, પોતાને ત્રણ સમાન માનતા હોય છે. જો એની પાછળ લખ્યું છે 279 પાને ઉપરથી 5મી, વસ્તુ પ્રભુ છે. શું આવ્યું? વસ્તુ અપેક્ષા પોતાને કેવું માને છે? પ્રભુ. પણ છતાં પર્યાયમાં કેવું છે? પર્યાયમાં મારી પામરતા છે, ઘણી પામરતા છે. જ્ઞાનમાં કેવળ જ્ઞાન સાથે અને ચારિત્રમાં કોની સાથે? યથાખ્યાચાર્ય. ક્યાં મારી ચારિત્રની દશા અને ક્યાં પ્રત્યાખ્યાત ચારિત્રવંતની વિતરાગ દશા. અને આવા માર્દવને કયું નામ આપ્યું છે? ધર્મરત્ન. બધા એ તો પોતપોતાની અપેક્ષા એ રત્ન જ છે, પણ અહીંયા તો ખાસ મનુષ્યમાં માનની મુખ્યતા હોવાથી માળદેવને શું કીધું છે, એ ધર્મ રત્ન કહ્યું છે, એ છે ને ભાવાર્થમાં. અને એ જ પેરેગ્રાફમાં છેલ્લી 279 પાને નીચેથી છઠ્ઠી લાઈન, ગર્વ કરી કસાય ઉપજાવતો નથી ત્યાં ઉત્તમ માળદેવ ધર્મ હોય છે. ફરીથી શબ્દ શું છે, ગર્વ કરીને કસાય ઉપજાવતો નથી. આનાથી શું એમાં કઈ બહુ લાગે છે? કઈ આપણને ગર્વ થાય છે કસાય જેવું લાગતું નથી, ઉલટાનું તો એમ થાય. ગર્વ તો, ગર્વ એટલે ઇંગ્લિશમાં એના માટે કયો શબ્દ છે, એના કરતા ગર્વ સેલ્ફ રિસ્પેક્ટ, અમારું અમને બીજું નથી પણ મારી તો એક કોઈ એક સ્ટેટસ છે એટલું તો હોવું જોઈએ. અને મને એ પણ એક શું છે, કસાય છે. આપણને એમ લાગે છે હું મારા સ્થાનને બરોબર શોભાવું છું, અરે એ પણ કસાય છે. પોતાને કસાય શું છે એ પણ હજી ખબર નથી પડી. છે શબ્દ ફરીથી, ગર્વ કરીને કસાય ઉપજાવતો નથી. મારી કઈક કિંમત તો હોવી જોઈએ કે નહીં, કરું છું તો લોકોએ ઓળખવી જોઈએ કે નહીં, એ પણ શું છે, એ કસાય. ગમે એમ કરીને બોલાવો, હું આવું તો મને ઇગ્નોર કરો, કોઈ સામુ ન જોયો બોલાવો નહીં, આવું જોઈએ ને જીવનમાં. એ તો નક્કી છે, માન મેળવવા માટે ધર્મ નથી, ઉલટાનું છોડવા માટે છે. જગત મને ન બોલાવે તો મને નુકસાન નથી, અને જગત મને બોલાવે તો મને કોઈ ફાયદો નથી. અરે એકાંતપણે સાધના મારે કરવી છે, કોઈ ન બોલાવે એ તો મારી સાધનાને બળ આપશે મને. મુનિરાજ વન જંગલમાં ક્યાંય આરાધના કરતા હોય, કોઈ યાદ કરનાર બોલાવનાર ન હોય. એક સરસ ગુરુદેશી કડી ગાતા, ચલો સખી વહાં જઈએ જહાન અપના કોઈ, એવી જગ્યાએ જઈએ જ્યાં કોઈ સગા વાલા કોઈ જ કાંઈ આપણા ન હોય. કલવર ભખે જનાવરા મુવા રોવે ન કોઈ, મરણ થાય તો શરીરને કોઈ પ્રાણીઓ આવીને ખાઈ જાય છે, પાછળ રોનારા પણ કોઈ નો, મને શું ફરક પડે છે. અરે એવી સ્વરૂપની એકાંત સાધનાની ભાવના કેમ ન થાય, પણ શું થાય, માન કસાય શું કરાવે છે. ફરીથી એક વિચારી, માન કસાય શું કરાવે, બધા મને મળો ભેગા થાવ, કારણ કે બધા વચ્ચે પોતાને શું કરવી છે, અધિકતા સેવવી છે. માન હશે એ ક્યારેય એકાંત નહીં શોધી, જીવનમાં એકાંતપણે એ સાધના કરવાની છે. અને એના ઉપરથી ગુરુદેવજી શેનો દ્રષ્ટાંત આપ્યો આપણને, શ્રી કૃષ્ણની કાલની તો ઓલી વાત ફરીથી યાદ કરી. આપણને એક વિચારવા જેવું છે, આપણે કદાચ આ વાતો આવા પ્રસંગો તો ઘણા વાંચતા હશો, ક્યારે આ જાતનો વૈરાગની ભાવના એમાં નહીં થયો કે આવી કેવી નિરાધાર એ દશા હતી. ક્યારે આપણને એવું લાગ્યું છે કે હું પણ અનિત્ય સંયોગો વચ્ચે એવી જ દશા છે. એકલું વન જંગલમાં એ પડીને તૂટીને, અરે કમસે કમ 11 દિવસે તો એને કોક સાથો સહારો મેળો. હું અનાદિકાળથી એક નિરાધાર અસરણપણે હું પરિભ્રમણ કરી રહ્યો છું, એનું કેમ મને મારું નિજઘર ક્યાં મળ્યું? એને તો કોક પણ મળી ગયું, 11-12 દિવસે કોક મળી ગયું. અરે એવી દશાથી આપણને આપણી દશાની સ્થિતિનો વૈરાગ કેમ નથી આવ. અને શ્રી કૃષ્ણનું તો ઘણું ગુરુદેશીએ, ગર્વ ન કરજો ગાત્રનો, ક્યાં સુધીની વાત લીધી. પેલું તો એક, કોણ બળે છે, દ્વારિકા નગરી શેની બનેલી હતી, સોનાના ગઢ ને રતનના કાંગરા, દેવોએ જેની રચના કરી હતી એ કોની જેમ બળે. એ પણ એક સરસ વૈરાગની વાત આવે છે, જેની પાછળ આપણું જીવન 24 કલાક જાય છે, એ શરીરના હાડકા લાકડાની જેમ બળશે, શરીરની ચામડી કાગળની જેમ બળશે, અને વાળ આદિ ઘાસની જેમ બળવાના. એની કોઈ રાખ સિવાય બીજું કાંઈ જ નથી થવાનું. જેને આપણે બહુ સુંદર, પવિત્ર, સારું માનીએ છીએ, એમાં એક વસ્તુ પણ એવી નથી જેમાં પવિત્રતાનો અંશ હોય. અને એની અંતે આ દશા થાય. અરે, મરણ પછીની દશા આપણે જોવા નહીં રહ્યા હોય, પણ અત્યારના એ દશા જોઈ લેવા જેવી છે. આપણે તો કઈ બીજી ગતિમાં ચાલ્યા ગયા, આની બીજાની કદાચ જોઈ હશે, પણ આની ન જોઈ, પણ એની અત્યારના આ દશા જોવા જેવી, એની રાખ થવાની. તો આવા પુણ્યના સ્વામી બળદેવ વાસુદેવ, ત્રણ ખંડના સ્વામી કહેવાય. ચક્રવર્તી કેટલા કહેવાય? છ ખંડના. અને એની સામે, નજર સામે, અરે સોનાના નગરી એ પણ બળે આવી. ભાઈ, પુણ્ય ફરે એમાં કોઈનો દોષ નથી. કોનો ઉદય, કોનો પલટો છે? પોતાનો પલટો છે. ક્યાં ગયું એ બળ? ક્યાં ગયું એ સામર્થ? અરે, ક્યાં ગયા એ 8000 દેવો? દેવો કોના સેવક હતા? પુણ્ય ના હતા, વ્યક્તિ ના નહોતા. પુણ્ય ગયું એ ચાલ્યા જાય છે. અરે, પરાધીનપણે છે એને સ્વાધીનપણે માલિક કેમ માન્યા? કોણ હતા એ 8000? કોના હતા? મારા હતા કે પુન્ના ઉદયના હતા? લક્ષ્મી પુણ્યની દાસી છે, આપણી નહીં, અને છતાં આપણે એના સ્વામી થઈને ફરીએ છીએ. આપણે તો એ 8000 દેવો, અરે જ્યાં પાણી નાખે તો પણ ઘાસ તેલ મળી જાય છે. આવું જેને એક એ લોકોના પુન કહેવા હોય, ચક્રવર્તીના એના કહેવા હોય, મને ભૂખ લાગી છે, ખાવાનું આપો, એવું ન કહેવું પડે. એના નોકરોને, સેવકોને જ એમ થઈ જાય કે એમનો હવે જમવાનો ટાઈમ. એ વાસુદેવ, મને પાણીની ત્રસા લાગી છે. જેની પાસે પાણી માટેનું એક વાસણ પણ ન મળે, એક બહુ જ જીવનમાં એટલું તો સમજે એવા નથી પુનના ઉદય આપણી પાસે, અને છતાં કોના આધારે નિશ્ચિતપણે આપણે જીવન જીવી રહ્યા છીએ કે ના, આવી જ ઉદય, આવી જ અનુકૂળતા મારા જીવનમાં સદાય રહેવાની છે. પાણી તો નહીં, પાણી માટેનું કોઈ વાસણ પણ, પાત્ર પણ નહીં. અને જેની તાકાત કેવી હતી શરીરની, એ એમ કે હું એક ડગલું પણ ચાલી શકું એમ નથી. કેટલી વિચિત્રતા છે. પુનના ઉદય પલટા, નગરી તો બળી ગઈ, માતા પિતાને પણ બચાવી, બીજાની તો નહીં એને પણ ન બચાવી શક્યા. જેને કોઈ દી માગવું ન પડે એ એમ કહે છે મને પાણીની ત્રસા લે, એના માટે પાત્ર નથી. અને એ પોતે એ જાય છે. અરે, શરીરની આવી સ્થિતિ કોની? ફરીથી કોને? વાસુદેવ. વાસુદેવને શરીરની, અરે એની શરીરની તાકાત કેવી હોય? સિંહનો કાન પકડે તો ઊભો રહી જઈ શકે, એટલી તો જેના શરીરની શું હોય છે? તાકાત. અને એની આવી શરીરની સ્થિતિ, તો એ શરીરના સંયોગનું નહીં, એમ કદાચ જ્ઞાનનો ક્ષોભ વધી ગયો હોય, 12માં કદાચ વ્રતાદિની અધિકતા થતી હોય, એનો ક્યારેય ગર્વ તો એ કરીશ નહીં. એ જ આજનો આ માર્દવ ધર્મની આરાધનાનો હોય છે. અને સમ્યક દ્રષ્ટિ હોય એને 8 પ્રકારના અભિમાન એટલે મદ ન હોય. એ ક્યાં ક્યાં હોય છે? જ્ઞાન મદ, એનું બીજું નામ પણ વિદ્યા મદ પણ કહેવાય છે, તપમદ, જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, એને શરીર મદ પણ કહેવાય છે, રુદ્ધિ મદ, એનું બીજું નામ ધન મદ પણ છે, અને પ્રભુતા એટલે પૂજા મદ. એવા 8 પ્રકારના મદ એટલે અભિમાન. જ્ઞાન મદ, ક્ષોભસમ કોઈ હોય, મુનિરાજ જેવાના હોતો નહીં, આ તો સમ્યક દ્રષ્ટિ હોય, એને અવધિ જ્ઞાન એવું પ્રગટ થઈ ગયું હોય, અને તો પણ એનું મદ ન હોય, એ તો બહુ જ બે સ્વીકારી લેવું. જ્ઞાન છે ત્યાં માન નહીં, અને માન છે ત્યાં જ્ઞાન નહીં, એકબીજાના વિરોધી એ છે. તો એ વિદ્યા આવડતી હોય, વિદ્યા એટલે કળા, એ બધું કોઈ પણ એમ કે તમે કામ કયો અમને ખબર પડશે, વિદ્યાધર રાજાન બધી વિદ્યાઓ જુદી જુદી, તો કે એનો પણ મદ નથી. એવી જ રીતે તપ મદ વ્રતાદિ એટલા પાળી શકે કે બીજા એ ન કરી શકે, અને તો પણ એનો તપનો એનું અભિમાન ન હોય. કપાળુદેવના જીવનમાં એ જ વિચારવા જેવું છે. સતાવધાનના પ્રયોગ આ નગરીમાં જ કરેલા, અને ત્યારે એમને સેની ઓફર આવી હતી કે વિલાયત, ત્યારે લંડન એટલે વિલાયત કહેતા, તમે આવો. ત્યારે એમણે શું કર્યું, જ્ઞાવત પ્રસિદ્ધિનો યોગ ઘણો થઈ શકત, શું કર્યું, મારી સાધનાને માટે જે પ્રતિકૂળ થાય આવા પ્રયોગ હું પછી કોઈ દી નહીં જીવનમાં. આ ક્યારેય અરે પ્રસિદ્ધિનો મોહ શું કરાવશે, પરિભ્રમણ કરાવશે. જગ પ્રસિદ્ધિનો મોહ જગતમાં પરિભ્રમણ કરાવશે. કોની સામે પ્રસિદ્ધિ જ જોઈએ છે? જે દિવસે જ્ઞાનીના જ્ઞાનમાં એમ આવશે કે આ તું ભવ્ય આત્મા છો, એનાથી અધિક મારે બીજું કોઈ માન કે સર્ટિફિકેટ જોતું જ નથી. અને જ્ઞાનીના જ્ઞાનમાં એમ આવે કે મિથ્યા દ્રષ્ટિ છો, તો એના જેવી કોઈ હિંતા નથી. ભગવાનના જ્ઞાનમાં મારી ભાવિ સાધનાની પર્યાય છે, એનાથી મારે કોઈ અધિકતા બીજી કોઈ જોતી જ નથી. જગત કોઈ સ્વીકારે ન સ્વીકારે શું છે, તો એ ક્યારે પણ જ્ઞાનમદ ન હોય, તપમદ ન હોય. જાતિમદ એટલે મોસાળ પક્ષના કોઈ મોટા રાજા આદિ ચક્રવર્તી હોય આદિ, તો તેનું અભિમાન ન હોય. અને એવી જ રીતે કુળમદ, કુળમદ એટલે પિતા પક્ષના હોય, કે પિતા કોઈ મોટા આદિ હોય તો એનું એ ન હોય. અરે ખરેખર તો કુળદેવી હોય કે નહીં, આપણે જૈનોમાં કુળદેવી હોય કે નહીં, કુળદેવી ન હોય નિયમસારમાં તો છે, લખેલું છે નિયમસારમાં. હા એ કુળદેવી છે, પણ કઈ છે, સમતારૂપી કુળદેવી છે, એનું સ્મરણ કરજે. તું મોહ રાજાને જીતવા જાશો, તારી સમતારૂપી કુળદેવીનું સ્મરણ કરજે, એ મોહને તું જીતી શકીશ. જગતનું કોઈ કુળ, અરે હું ચૈતન્ય જાતિ છું તો જ્ઞાન એ મારું કુળ છે, જગતમાં કોઈ મારું કુળ એ નથી. સર્વજ્ઞની જાતિનો હું છું અને જ્ઞાન એ મારું એ કુળ છે. તો પિતા તરફનું હોય એ બધું કુળ કહેવાય, માતા તરફનું હોય એ જાતિ, એનો પણ કોઈ મદ ન હોય. બળ મદ શરીરની તાકાત આદિ હોય, એ રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નરતન પામી શક્યા ચેત ચેતન. આ શરીરના પરમાણુ એ રેતીની જેમ ઉડી જવાના છે, એનું અભિમાન શું કરવું છે. એવી રીતે રૂપ, કામદેવ જેવું શરીરનું સુંદર રૂપ હોય તો એનું પણ અભિમાન એ શરીરનું છે, એ શરીરનું પણ મન છે. એ જે કામદેવ જેવું શરીર દેખાય છે એ પણ એનું આવે છે, શરીરનું એનું એટલું સુંદર રૂપ હતું. દેવોમાં એની ચર્ચા ચાલતી હતી, એ ચક્રવર્તી એને એટલું હતું તો કે અત્યારના નહીં, હું જયારે આમાં રાજસભામાં બેસું ત્યારે તમે જો આવજો, અને જો એ થૂકે છે તો શું કરે છે, એમાં શું છે, ઈયળો છે. અરે શરીરના પરમાણુ ક્યારે પલટી જશે એ ભરોસો રાખવા જેવો નથી. તો અનિત્યતાની જીવનમાં એટલું નક્કી રાખો, અનિત્યતાનો ક્યારે અભિમાન ન હોય. અનિત્યતા જોઈને વૈરાગ્યની ઉદાસીનતા હોય એનું અભિમાન ન હોય, અને નિત્યનો હંમેશા આશ્રય અવલંબન હોય છે. એવી જ રીતે વૃદ્ધિ મદ કે ધન મદ, ધન મદ તો ખાલી એક મનુષ્ય માટેનું છે, બાકી કઈ બીજા ગતિઓમાં તો ધન જ નથી હોતું. અને અહીંયા મનુષ્યપણામાં તો પેલા શું હતું, ધન જેવું હતું નહીં, પેલું શું હતું, બાર્ટર સિસ્ટમ કહેતા ને બધું, એ તો અત્યારના જ, બાકી એ તો એક ઉપચાર છે. બાકી ખરેખર તો શું છે, વૃદ્ધિ હોય, વૃદ્ધિ લબ્ધિ પ્રગટ થઈ હોય તેનું મદ નહીં. અને છેલ્લે પ્રભુતા, પોતાની અધિકતા એ ક્યારે પણ એ ન હોય એવા આઠ પ્રકારના મતથી રહી છે. અને બીજું એક આજે સુપાર્શ્વનાથ ભગવાનનો ગર્ભ કલ્યાણકનો એ દિવસ છે. થોડુંક એમનું જીવનનું થોડુંક સંક્ષિપ્તમાં, એમનું ચિહ્ન કયું હતું? સ્વસ્તિક ચિહ્ન, સુપાર્શ્વનાથ ભગવાનનું સ્વસ્તિક ચિહ્ન. અને એ ચિહ્ન ક્યાં હોય? જન્મે ત્યારે શરીરમાં જ હોય, એ જમણા પગના, તો ત્યાં એના ઉપરથી હોય છે. એમને પૂર્વ ભવમાં ધાતકી ખંડમાં ક્ષેમપુરી નગરીમાં નંદીસેન નામના એ રાજા હતા, અને ત્યાં એમણે મુનિદશા લઈને તીર્થંકર પ્રકૃતિ બાંધી. સામાન્યપણે 24 એ 24 ભગવાનનું આપણે જોશું તો પૂર્વ ભવમાં એમણે મુનિદશા લઈને તીર્થંકર પ્રકૃતિ બાંધી. એક શ્રેણી રાજાનું આપણે લઈ આવતી 24 ના, તે એમણે ક્યારે બાંધી? સમ્યક દર્શનની ભૂમિકા. બાકી મુખ્યપણે તો લગભગ કોને આવતી હોય છે? એને મુનિ દશામાં લઈને, તો એમને અપનાય અને ત્યાંથી એ પોતે ગ્રવેકમાં અહમ ઇન્દ્ર થયા. અને એના પછી ક્યારે અહીંયા આવ્યા? કઈ નગરીમાં આવ્યા? એમનો ગર્ભજન્મ ક્યાં? બનારસ નગરી. અને એનો અત્યારના જે એરિયા છે એનું નામ શું કહેવાય છે? ભેલુપુર કહેવાય છે. બનારસમાં બે છે ને, પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ. એનું ભદૈની, સુપાર્શ્વનાથ ભગવાનનું ભદૈની છે અને પાર્શ્વનાથ ભગવાનનું ભેલુપુર, એ ગંગાના કિનારે. તો એ અહીંયા ક્યારે એ પધાર્યા? અહીંયા આજના ભાદરવા સુદ છઠના દિવસે. માતાનું નામ પૃથ્વીસેના હતું અને પિતાનું નામ સુપ્રતિષ્ઠ હતું. એમનો જન્મ જેઠ સુદ 12 ના દિવસે થયેલો. 20 લાખ પૂર્વનું આયુષ. ઋષભદેવનું 84 લાખ હતું, એ ઘટતું ઘટતું 7મા તીર્થંકરમાં 20 લાખ. એમની હાઇટ કેટલી હતી? 200 ધનુષ. 500 માંથી કેટલી થઈ? 200 ધનુષ. ગ્રસ્ત દશામાં કેટલો વખત રહ્યા? જેમ 83 લાખ 84માંથી, એમ 20માંથી 19 લાખ અહીંયા પૂર્વમાં રહ્યા. અને એકવાર પાનખર ઋતુ વાળું વૃક્ષ જોતા વૈરાગ્ય થાય. પાનખર તો ખબર છે ને, પાંદડા ખરી જાય તો ઝાડ કેવું લઈ જાય? સાહેબ સુખું, જેને ગુજરાતીમાં શું કહેવાય? ઠૂઠું કે સુખું કરતા કેવું કે? ખાલી એની બ્રાન્ચીસ ને થડ રહી જાય, પાંદડા લીલુંછમ હોય. આવું કોઈ દી આપણે જોતા હશું કે નહીં? શું થાય છે આપણને? શું થાય છે? આ શું સૂચવે છે? એ આપણી વાત નહીં, ચક એમની પણ વાત લઈએ. એમણે પહેલાના જીવનમાં 19 લાખ પૂર્વ નહીં, એના પહેલા આવી પાનખર ઋતુ જોઈ હશે કે નહીં? તો ત્યારે કેમ વૈરાગ ન થયો ને અહીંયા કેમ થયો? યોગ બદલતા હોય છે, પાત્રતા નથી તો પરિણમન નથી. યોગ તો કેવા થતા હોય છે? આવતા રહેતા હોય છે, પણ અંદરમાં શું નથી હોતી? પાત્રતા. આપણે પરિણમનને માટે યોગ ગોતીએ છે, પરિણમનને માટે પાત્રતા તૈયાર નથી કરતા. અને એટલા માટે સાક્ષાત તીર્થંકરનો યોગ બન્યો અને તો પણ પરિણમન ન થયું. પરિણમન કરવું છે તો યોગ ગોતવો છે કે પાત્રતા તૈયાર કરવી છે? તો એ એમને એટલું જોયું. મુનિ દશામાં પછી 9 વર્ષ રહ્યા અને ફાગણવદ 6ને દિવસે જ એ બનારસ નગરીમાં એમને કેવળજ્ઞાન થયું. અને બલદેવ આદિ 95 ગણધરદેવ એમને હતા. એમને વાણી કેટલા વર્ષ? 1 લાખ પૂર્વ. કારણ કે 20 લાખ નું આયુષ હતું, 19 લાખ તો ગ્રસ્ત દશામાં, 9 વર્ષ મુનિ દશાને ગૌણ કરીએ તો 1 લાખ પૂર્વ એમને વાણી વરસાવી. છેલ્લો 1 મહિનો સમેશ શિખર ને ત્યાં પ્રભાસ ટુક ઉપર એ સ્થિર રહ્યા. જો સ્થિર રહ્યા એટલે 14મું ગુણસ્થાન નહીં, 14મું ગુણસ્થાન તો 5 હસ્વર બોલે ત્યાં સુધી જ હોય, પણ એક જગ્યાએ સ્થિર થઈ ગયા. હવે વિહાર ને વાણી એ ન હોય તો એ ફાગણવદ 7મ ને દિવસે એ સમય શિખરની પ્રભાસ ટુક ઉપરથી એમની નિર્વાણ થઈને ક્યાં બિરાજે છે? હજી પણ ત્યાં. ક્યાં સુધી બિરાજશે? સમશ્રેણીએ ક્યાં સુધી? ક્યાં સુધી? ક્યાં સુધી? અરે અનંતમાં ક્યાં સુધી શબ્દ કેમ હોય? અનંત કાળ રહેશે. અનંત સુધી કરીને તો શું કરી નાખ્યું આપણે? મર્યાદાએ. અને એટલા માટે ત્યાં જઈએ છીએ તો આપણે ભાવનામાં કહીએ કે મારા શિર ક્ષેત્ર એવાએ સુપાર્શનાથ ભગવાન આદિ વીસ તીર્થંકરો બિરાજે છે અને એમના સ્મરણને માટે એ યાત્રા હોય છે, તેમને પણ આપણે યાદ કરીને વંદન કરીએ.